నమోస్తు 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 నమో ఓరియంతాణం నమో సిద్ధాణం నమో ఐరియాణం నమో వజ్రాయాణం నమో లోయే సహస్రాహుణం ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ విరో మంగళం గౌతమ గణి మంగళం కుందకుందార్యోజన్ ధర్మోస్తు మంగళం సర్వమంగళమంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జయనం జతు శాసనం. నమః సమయ సారాయ స్వానుభూత్యా చకాశతే చిత్ స్వభావాయ భావాయ సర్వభావాంతర్చితే.
અરે ભાઈ તું સાંભળ તો ખરો, અહીં સંતો પરમાત્માનો સંદેશ પોકારીને જગત પાસે જાહેર કરે છે કે પ્રભુ તારા સ્વસંવેદનમાં તારો આત્મા પ્રત્યક્ષ થાય એવી પ્રકાશ શક્તિથી તું ત્રિકાળ ભરપૂર છો.
તારા સ્વસંવેદન જ્ઞાન થી તારો આત્મા પ્રત્યક્ષ એવું તારો ત્રિકાળ સ્વભાવ છે,
બરાબર?
એવી તારામાં શક્તિ
છે. હવે જિંદગીમાં કદી આવી તત્વો ની વાત સાંભળવાની ફુરસત ના હોય, એ તો બિચારા મોટા કરોડપતિ હોય તોય બિચારા રડવું કમાવું ખાવું પીવું ને ખેલવું ને વિષય ભોગમાં રહેવું બસ એમ જ જિંદગી વિતાવે છે. પણ એ તો જિંદગી એને નિષ્ફળ જાય છે. અરે પ્રભુ તું કોણ છો અને તારું કાર્ય શું છે તેની તને ખબર નથી. આ તું આત્માનું અંતર અનુભવનું કાર્ય કરવાનું છોડી દઈને દયા દાન વ્રત ભક્તિ પૂજા ઇત્યાદિ શુગ્રાગની ક્રિયામાં ધર્મ માની ત્યાં જ રોકાઈ ગયો, બરાબર? પણ ભાઈ એ તો જગ પંથ છે, એ ધર્મ પંથ નહીં. ધર્મ પંથ તો સ્વાનુભવમય કોઈ અલૌકિક છે.
દુઃખી વાત છે,
દુઃખી વાત.
એક જ ઉપાય છે, અનુભવ થી ધર્મ ની શરૂઆત થાય,
બરાબર? પ્રવચનસાર ગાથા 172 માં અલિંગ ગ્રહણ શબ્દ આવે છે. શ્રી અમૃતચંદ આચાર્ય દેવતે શબ્દના 20 અર્થ કર્યા છે. તેમાં કહ્યું છે કે ગ્રાહક એટલે જ્ઞાયક એવા જેને લિંગો વડે એટલે કે ઇન્દ્રિયો વડે ગ્રહણ એટલે કે જાણવું થતું નથી.
ઇન્દ્રિયો વડે એ જાણતો જ નથી,
બરાબર?
એવો એનો સ્વભાવ જ નથી કે ઇન્દ્રિય જ્ઞાન વડે જાણે. તે અલિંગ્રહણ છે,
તે અલિંગ્રહણ છે. આ રીતે આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા જાણવાનું કામ કરતું જ નથી.
સાધન જ નથી ઇન્દ્રિય જ્ઞાન, પરને જાણવાનું સાધન.
સાધન નથી ગ્રહણ એટલે જાણવું થતું નથી, તે અલિંગ્રહણ છે. આ રીતે આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષ નો વિષય નથી એવા અર્થ ની પ્રાપ્તિ થાય છે. જેમ ધુમાડા દ્વારા અગ્નિનું ગ્રહણ થાય છે તેમ લિંગ દ્વારા એટલે કે ઇન્દ્રિય ગમ્ય દ્વારા ઇન્દ્રિયોથી જણાવવા યોગ્ય ચિહ્ન દ્વારા જેનું ગ્રહણ એટલે કે જાણવું થતું નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષ પૂર્વક અનુમાનનો વિષય નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. બીજાઓ વડે માત્ર લિંગ દ્વારા જેનું ગ્રહણ થતું નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા અનુમેય માત્ર કેવળ અનુમાનથી જણાવવા યોગ્ય નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. જેને લિંગથી જ પરનું ગ્રહણ થતું નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા અનુમાતા માત્ર કેવળ અનુમાન કરનારો જ નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. લિંગ દ્વારા નહીં પણ સ્વભાવ વડે જેને ગ્રહણ થાય છે તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. જુઓ આ છઠ્ઠા બોલમાં સ્વભાવ વડે જેને ગ્રહણ થાય છે એવો આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એમ કહ્યું છે. બહારમાં ઘણી બધી ગળવડ થઈ ગઈ, ઊભી થઈ ગઈ. અહીં કહે છે કે ઇન્દ્રિય પ્રત્યક્ષ કે ઇન્દ્રિય પ્રત્યક્ષ પૂર્વક અનુમાન વડે જાણવામાં આવે એવો આત્મા નથી. તેમજ પોતે ઇન્દ્રિયથી કે અનુમાનથી પરને જાણે એવો પણ આત્મા નથી.
ઇન્દ્રિયથી પરને જાણે એવો
આત્મા નથી. પરને જાણતો જ નથી.
એવું છે.
પરને જાણે એવો પણ આત્મા નથી. પોતાના સ્વભાવ વડે જાણવામાં આવે એવો પ્રત્યક્ષ જ્ઞાતા પ્રભુ આત્મા છે. અહીંયા 12મી શક્તિના વર્ણનમાં આ જ વાત કરી છે કે આત્મા પોતે જ પોતાના સ્વસંવેદનમાં પ્રત્યક્ષ થાય એવો તેનો પ્રકાશ સ્વભાવ છે. ઇન્દ્રિયોથી નહીં, રાગથી નહીં, પણ પોતાના સ્વભાવથી જાણવામાં આવે એવો આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે. પોતાના સ્વભાવથી જાણવામાં આવે એવો આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે. કોઈ નહીંથી જાણવામાં આવે એવો નથી.
ઇન્દ્રિયથી કેથી જાણે? નહીં, ઇન્દ્રિયથી
જાણે. સ્વભાવથી જાણવામાં આવે એવો આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એવા અલિંગ ગ્રહણના છઠ્ઠા બોલ સાથે અહીં મેળ છે. આ પ્રકાશ શક્તિમાં એવું અચિંત્ય દિવ્ય સામર્થ્ય છે કે કોઈ પર નિમિત્તની અપેક્ષા વિના જ તે પોતાના જ સ્વસંવેદન વડે આત્માને પ્રત્યક્ષ કરે છે. આવી દિવ્ય શક્તિ સંપન્ન નિજ આત્માને અંતર્મુખ થઈ દેખે તો દ્રવ્ય દ્રષ્ટિ ઉઘડી ખીલી જાય. ભાઈ, તારા આત્માનો અપાર અનંત વૈભવ દેખો હોય તો તારા દિવ્ય ચક્ષુ યાને દ્રવ્ય ચક્ષુ ખોલ. આ બહારના ચામડાના ચક્ષુ વડે એ નહીં દેખાય ને અંદર રાગના ચક્ષુ વડે પણ એ નહીં દેખાય. અંદરના સ્વભાવ ચક્ષુ વડે જ તે જણાશે, અનુભવાશે. સમજણ કઈ? એ તો ટીકા પ્રારંભ કરતા મંગલાચરણમાં જ આચાર્ય દેવે કહ્યું કે નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ. કાલે આપણે યાદ કરી દીધું
અત્યાર સુધી બધા આચાર્યોએ માંગલિકમાં પ્રવેશ નમઃ સમયસારાય આત્માને નમસ્કાર કરવું એવું બધું કોઈ નહીં. એટલે સમયસાર ની વિશિષ્ટતા શરૂઆતથી છે, શરૂઆતથી જો ધ્યાન પડે તો આવી જાય, ખ્યાલ આવી જાય કે આ વાત જુદા પ્રકાર છે. અરે પર પદાર્થ શરણ ક્યાં થયો? પોતાના પરિણામ શરણ નથી, દ્રવ્ય શરણ છે. આ એક ભારતમાં ચમત્કાર થયો છે. પશ્ચિમ કાળમાં આવું ન આવે, આત્મા ના આવે તો. અને શાસ્ત્રમાં બોલું તો કોઈ જાણ્યું એ રીતે કહેતા 1800 વર્ષ સુધી તો સંસ્કૃતમાં રહ્યું, એનું અનુવાદ જ નથી. 1800 વર્ષ એ લીટી માગજીમાં પ્રાકૃતમાં અને બાકી ટીકા સંસ્કૃત, એનો કોઈ 1800 વર્ષમાં અનુવાદ કરનારો નીકળ્યો નહીં. કોઈ મુનિરાત્રિ એ અનુવાદ નથી. ખૂબ ઉપકાર છે. જો આ એને અનુવાદ ન કર્યો હોત તો કોણ સંસ્કૃત વાંચી શકે? પ્રચાર થયો એમાં શ્રીમદ રાજચંદ્રજી નો ઉપકાર છે. એને ચાલતી ભાષામાં હિન્દી કરે, પછી ઢુંડારીમાં પોતાના હાથમાં ઢુંડારીમાં પુસ્તક આવ્યું, ઢુંડારીમાં કાળી ભરીને રૂપિયા આપ્યા પોસ્ટમેન ને, હો એક બે રૂપિયા નહીં. એવું શ્રીમદજીને એમાં લગભગ 80 પુસ્તકો કયા નેતા ફરતા હતા. એટલે એક પુસ્તક હાથમાં આવ્યું દુર્ગમાં, એ જ પુસ્તક હાથમાં આવ્યું શ્રીમદ ઢુંડારીમાં નહીં. સામે પુસ્તકો હોય તો ઠીક પડે એટલે બતાવી દીધું. ઓર્ડર આપ્યો કે જેટલા પુસ્તકો હોય સમયસર એટલા મોકલી આપ, ગણતરી નહીં હોય બધો ગમે એટલા હોય, 500 તો 500. લેખો 78 કે 80 પુસ્તક હતા ઉંડાભાઈ આપે, એને બધું સાધ્ય છે. અને પછી આનો ગુજરાતી અનુવાદ થાય એ બુદ્ધિનો ભાવ આવ્યો, બધાને ભાવ આવ્યો, એનું ગુજરાતી અનુવાદ ગામ સંસ્કૃત થાય. બધી પ્રતો એકલું એ એના ઉપર નહીં આધાર રહે, બધી પ્રતિઓ સંસ્કૃતની માધ્યમની અનુવાદની બધી પ્રતિઓ જેટલી જેટલી ઇન્ડિયામાં હોય બધી વધારે એનું સંશોધન કરીને ખોડ જયચંદ પંડિત ખૂબ કહેવાય. ગુરુદેવે કહ્યું જયચંદ પંડિત જે કર્યું છે એ જ આપણે કરવું, આપણે તમારે કરવું હોય તો કાઉન્ટ કરવું અને કાઢી જે પૂછતો કંઈક ફેરફાર નહીં કરવો ભગવાન, કારણ કે એને તો પ્રચાર કરવો હતો ને. નકર એવું કરે ને કે આ મૂળ દિગંબર જયચંદ પંડિત એનું ફેરફાર કરી નાખે,
નથી કર્યું તો એમાં લોકો કહે છે.
હા કહે છે,
કર્યું હોત તો શું કરવું.
આવું બનાવ પણ પડે છે ચાલી.
અને આ છપાઈ ગયા ગુરુદેવના પ્રવચનો,
પ્રવચન
કેટલી પરંપરા ચાલશે એવી.
પ્રવર્તન ના હોય તો એ
સમજાય. ટીકા પ્રારંભ કરતા મંગલાચરણમાં જ આચાર્ય દેવે કહ્યું કે નમો સમય સારાય સ્વામ રૂપિયા જગા એમ કે પોતે પોતાની અનુભૂતિ થી પ્રકાશમાન છે એવા સમયસર નામ શુદ્ધાત્મા ને નમસ્કાર. નિમિત્ત કે વ્યવહાર ના આલંબન વિના આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સ્વયં પોતાના સ્વભાવ થી જ સ્વાનુભૂતિ માં પ્રકાશે છે. દીકરાની સગાઈ કરવાની હોય ને 10 ફીટ ઘરના નાળિયેર આવ્યા હોય તો તેમાંથી જે મોટા ઘરનું કેણ હોય તે સ્વીકારી દે છે. તો આ તો કેવલી સર્વજ્ઞ પરમાત્મા નો સર્વોચ્ચ ઘરના કેણ બાપુ, તેને તેનો જડ સ્વીકાર કર. ના ના પાડ, ના ના પાડ પ્રભુ. ભક્તિ સુંદરી સાથે તારા સર્પણ કરવાના કેણ છે. આનંદ ગંધી ના એક પદ માં આવે છે કે સંકિત સાથે સગાઈ કીધી સપરિવાર સુગાઢી. પણ સંકિત સાથે સગાઈ ક્યારે થાય કે સ્વભાવ સન્મુખ થઈ આત્મા ને સ્વસંવેદન થી પ્રત્યક્ષ જાણે ત્યારે. આ સર્વજ્ઞ પરમાત્મા ની જીવ ધ્વનિ માં આવેલા કેણ છે. અહો, આ તો જન્મ મરણ ના રોગ નું નિવારણ કરનારી ભગવાન કેવલી એ કહેલી પરમ અમૃતમય ઔષધિ છે.
શબ્દ નો પણ મોટો ભંડો.
વળી ત્યાં પ્રજનસાર માં અલિંગવેણ ના 7મા બોલ માં કહ્યું છે કે જેને લિંગ વડે એટલે કે ઉપયોગ નામના લક્ષણ વડે ગ્રહણ એટલે કે દેહ પદાર્થનું આલંબન નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્માને બાહ્ય પદાર્થોના આલંબન વાળું જ્ઞાન નથી. ભાઈ કેટલું સરસ,
આ બહુ સરસ છે. બોલો, ઉપયોગ ને પણ અવલંબન ન
હોય જ નહીં.
જે આપણે આવ્યું છે ને સૂત્ર, એ વલ્લક્ષ અભાવા જ્ઞાન ને પરનું લક્ષ ન હોય એ વાત કરી.
બરાબર, બાહ્ય પદાર્થો ના આલંબન વાળું ધ્યાન નથી એવા અર્થ ની પ્રાપ્તિ થાય છે. જો કહે છે કે આત્મા ના ઉપયોગ માં પર પદાર્થ પદ જ્ઞાનનું આલંબન નથી. ભાઈ, તારી શક્તિ સ્વયં પ્રકાશમાન સ્વસંવેદનમય સ્વરૂપ જેનું છે એવી છે, તને ત્યાંય પરાલંબન નથી. ભાઈ, તારી શક્તિ સ્વયં પ્રકાશમાન સ્વસંવેદનમય સ્વરૂપ જેનું છે એવી છે, તને ક્યાંય પરાલંબન નથી. પણ એ સ્વસંવેદન પ્રથમ થઈ પડ્યું છે ને? હા, એ તો કલશટીકા ના 7મા કડકમાં કહ્યું છે કે સાંપ્રત એટલે હાલમાં જીવ દ્રવ્ય રાગાદી અશુદ્ધ ચેતના રૂપે પરણવ્યું છે ત્યાં તો એમ પ્રતિવાસે છે કે જ્ઞાન ક્રોધરૂપ પરણવ્યું છે. તેથી જ્ઞાનહીન ક્રોધહીન એવું અનુભવવું ઘણું કઠણ છે. ઉત્તર આમ છે કે સાચે જ કઠણ છે. પરંતુ વસ્તુનું શુદ્ધ સ્વરૂપ વિચારતા ભિન્નપણા રૂપ સ્વાદ આવે છે. ભાઈ, સ્વભાવનો અનુભવ કરવો કઠણ તો છે પણ અશક્ય નથી, અસંભવિત અસંભવ નથી. ઘણું કઠણ લાગે છે કેમ કે અનંત કાળ થી ભેદ જ્ઞાન નો અભ્યાસ નથી.
આ વ્યવહારમાં એવું નથી, એકતા થાય એવો વ્યવહાર કર્યો,
એકતા થાય એવો વ્યવહાર
કર્યો. પણ ભિન્નતા પાસે એવા વ્યવહારમાં એવું નથી, નિશ્ચય તો જુદી વાત. ભેદ જ્ઞાન ના અભ્યાસ માં આવતો નથી. ભેદ જ્ઞાન ના અભ્યાસ માં આવે તો અભેદ નો અનુભવ થવાનો ચાન્સ છે. આટલો વ્યવહાર છે. ભેદ જ્ઞાન નો વિચાર એ વ્યવહાર છે, નિશ્ચય નથી. એકતા તો છે ને, એકતા પોષે છે. ડે નાઇટ નો શંકર તો છે ને. વાત આવી કે આત્મા પણ જાણતો જ નથી, ના જાણે છે, આ ઘડિયાળ થી જાણે છે. વિખ્યાતો નો વિચાર પણ મનુષ્ય થી નહીં, કોઈ વખતે કોઈ જીવ ના આવે છે. વિખ્યાતો નો વિચાર
ભાગ્યવાન કર ભાવરે એની મૂટ્યો મોત ભક્તિ એ ભરાય. આ પાડી અંત પુરુષાર્થ કરે તેને રત્નત્ર ની પ્રાપ્તિ થાય, પણ રાગ થી થાય ને નિમિત્ત થી થાય ને વ્યવહાર થી થાય એમ વિચારી અંત પુરુષાર્થહીન ભાગ્યહીન રહે તેને આત્મા પ્રત્યક્ષ થતો નથી. તેનો તો ચાર ગતિ, તેને તો ચાર ગતિ જ ઉભી રહે છે. કહ્યું છે ને કે ભાગ્યહીન કર બાવરે એની મુઠીઓ શંખલે ભરાય. પ્રકાશ શક્તિ માં ગજબ ની વાત કરી છે. પોતાનો જ્ઞાન નો અને આનંદ નો સ્વભાવ છે તેનું સ્વયં પ્રત્યક્ષ સંવેદન થાય. અરે અનંત ગુણો નું પ્રત્યક્ષ વેદન થાય. એવી પ્રકાશ, એવો પ્રકાશ શક્તિ ના સામર્થ્ય નો અચિંત્ય મહિમા છે. શું કહીએ, જેટલું અંતર્ગુણ ભાષે છે તેટલું ભાષામાં આવતું નથી.
આ જયારે શબ્દ આવે ને ત્યારે સમજી લેવું કે એને અંદર દરિયું
દરિયું
કોઈ વખતે જ આ બોલે આવું બહુ મહિમા આવી ગયો એ શક્તિ નો. ત્યારે
કેમ કે ભાષા નું પરિણામ સ્વતંત્ર છે અને તેની કહેવાની શક્તિ મર્યાદિત છે.
શબ્દ પણ ગુણું કે શબ્દ માં બધું કહેવાની શક્તિ નથી. જ્ઞાનમાં સંપૂર્ણ જાણવાની શક્તિ, સંપૂર્ણમાં કહેવાની શક્તિ, પણ પૂરું જેટલું જ્ઞાનમાં આવે એટલું ન કહે એવું ભગવાન કોણ કહી શકે. ગણકર અનંતમાં ભાગે ગ્રહણ કરે એના કરતા અનંત અસંખ્યાતમાં ભાગે સાથે લખે. અસંખ્યાતનો ભાગ કહી શકે નહીં પણ શ્રી કેવલી ભગવાન કહે. અન્ય વાણી શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે
ધ્વનિમાં જે નિરૂપણ આવે છે તે ભગવાને ભગવાનને કેવળ જ્ઞાન છે માટે આવે છે એમ નથી. વાણી છૂટે છે તે તો વાણી નું ઉપાદાન છે, જ્ઞાન અને યોગ તો તેમાં નિમિત્ત માંગે છે. જો ભાષા વર્ણન પરિણામ ચાર પ્રકાર છે, સત્ય ભાષા, અસત્ય ભાષા, મિશ્ર ભાષા અને વ્યવહાર ભાષા. આ ચાર પ્રકારની વચન વર્ગણા ભિન્ન ભિન્ન છે. હવે ભગવાન ને તો એટલું કેવળ જ્ઞાન છે તો ભાષામાં એટલી સત્ય ભાષા નીકળવી જોઈએ. પણ ભાષામાં સત્ય અને વ્યવહાર એમ બે પ્રકારે વાણી આવે છે. કેવળ જ્ઞાનમાં કોઈ વ્યવહાર નથી, પરંતુ ભાષામાં યોગ્યતા એવી છે કે સત્ય અને વ્યવહાર બંને ને તે બતાવે છે.
ભાષાની પર્યાય પોતે પોતાથી સ્વતંત્ર પણ છે. તેમાં જ્ઞાન નિમિત્ત હો
ભાષા વર્ગણ જળ છે તે સ્વયં સ્વતંત્ર જે કાળે જેમ પરિણામ યોગ્ય હોય તેમ તે કાળે પરિણમી જાય છે. પ્રયોગ કરીને આત્મા તેને પરિણમાવી દે એમ ક્ષણ કાળમાં છે નહીં. ભાષામાં સ્વપર ને કહેવાની તાકાત છે, આત્મામાં સ્વપર ને જાણવાની તાકાત છે. ભારત તું જુઓ પ્રભુનો, દ્રવ્યમાં પર્યાય પોતાથી સ્વતંત્ર પ્રગટ થાય છે. વાણીમાં સ્વપર ને જાણવાની તાકાત નથી ને આત્મામાં સ્વપર ને કહેવાની તાકાત નથી. આમ વસ્તુ સ્થિતિ છે, છતાં હું વાણી કરું એમ કોઈ માને તે મૂળ જ છે, માને તો તે મૂળ જ છે. અરે ભાઈ, આ બહાર ની લક્ષ્મી, મકાન, શરીર, મન, વાણી ઇત્યાદિ ભરા છે એમ માને એ તો ભ્રાંતિ છે, મિથ્યા ભ્રમ છે, પાખંડ છે. અરે આ રાગ નો અંશ પણ ત્યાં તારો નથી તો તારાથી ત્રિકાળ ભિન્ન એવી પરચીજ તારી ક્યાંથી થઈ ગઈ? પરચીજ નું તો ક્ષેત્ર જ ભિન્ન છે ને પ્રભુ. સમવ શરણમાં જીવ અનંતવાર ગયો ને ત્યાં ભગવાનની દિવ્યધ્વનિ અનંતવાર સાંભળી, ત્યાં વાણી સાંભળીને જે જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ તે પોતાથી થઈ છે, વાણીના કારણે થઈ છે એમ નથી. ભલે તે પરલક્ષી જ્ઞાન હો પણ વાણીથી તે પરલક્ષી જ્ઞાન થયું છે એમ નથી. પરલક્ષી જ્ઞાન એ પોતાના ઉપાદાનથી થાય છે. આ એટલું છે કે પરલક્ષી જ્ઞાન માં આત્મા પ્રત્યક્ષ થતો નથી. જો લોકો ક્યાંય દૂર દૂર થી આ વાત સાંભળવા આવે છે, અમે તો પરમાત્માની દિવ્યધ્વનિમાં આવેલી આ વાત ફરમાવીએ છીએ કે અજ્ઞાન થયો તે શાસ્ત્ર પ્રમાણે થયું નથી, પોતાથી જીવ છે. શ્રવણના નિમિત્તે થયેલી જ્ઞાનની પર્યાય જે પોતાથી થઈ છે તો પણ તેમાં પરાશ્રય પણ છે, તેથી આત્મા પ્રત્યક્ષ થતો નથી. જેમાં આત્મા પ્રત્યક્ષ થતો નથી તે એકલું પરલક્ષી જ્ઞાન જ્ઞાન જ નથી, એ તો મિથ્યા જ્ઞાન છે. બોલો, એકદમ ચોખ્ખું.
વ્યવહાર નો પ્રયોગ નથી કરતા, મિથ્યા જ્ઞાન છે. એ જ્ઞાન માં આત્મા ન જણાય એટલે મિથ્યા જ્ઞાન.
જેમાં આત્મા પ્રત્યક્ષ થતો નથી તે એકલું પરલક્ષી જ્ઞાન જ્ઞાન જ નથી, એ તો મિથ્યા જ્ઞાન છે. પરંતુ કોઈ પરમાત્માની વાણી સાંભળીને શક્તિવાન નિદ્રવીને વિચારે છે, ધ્યાવે છે તો તેને દ્રવ્યગુણમાં જે અનાદિકાળની કાલીન શક્તિ છે તેનું પર્યાયમાં પરિણમન થઈને આત્મા સ્વસંવેદનમાં પ્રત્યક્ષ થાય છે અને ત્યારે વાણીને નિમિત્ત કહેવાય છે. આવી વાત છે. આમાં સ્વયં ને વિષદ એ બે શબ્દો પર ખાસ વજન છે. આમાં આત્મા કોઈની અપેક્ષા રહિત સ્વયં પ્રકાશમાં છે અને વિષદ એટલે સ્પષ્ટ પ્રત્યક્ષ સ્વસંવેદન થઈને આત્મા જાણવામાં આવે છે. ભાઈ ધીરે ધીરે આ વિષય સમજો બાપુ, આ તો ભગવાનની દિવ્યધ્વનિનો સાર છે. આચાર્ય ભગવંતોએ મનમાં વસીને કેવા અજબ કામ કર્યા છે. જો મૂળ ગાથાઓ શ્રી કુંકુન આચાર્ય દેવ દેવે 2000 વર્ષ પર રચી છે ને તેના 1000 વર્ષ પછી તેની ટીકા આચાર્ય શ્રી અમરચંદ સૂર્ય બનાવી છે. ઓ દિગંબર મુનિવરો, જાણે હાલતા ચાલતા સિદ્ધ નિજ એક ભાવમાં જેમને ઉપયોગની શુદ્ધોપયોગની ઉપર જમાવટ કરી છે અને જેઓ પ્રત્યુત સ્વસંવેદનમાં મસ્ત નિરાનંદ રસમાં લીન રહેનારા છે, એવા યોગી વરોએ આ દિવ્ય શાસ્ત્ર રચ્યું છે.
દિવ્ય શાસ્ત્ર એક સમયસાર સમયસાર છોડીને બીજું વાંચન જો થતો લાગે વડે ગ્રહવામાં આવેલા ઇન્દ્રિય જ્ઞાન થી સ્પર્શ પદાર્થો પોતાના ચૈતન્ય શક્તિના આ અનુભવ વડે અસંખપણે વડે એને આત્માને અખબર પદાર્થા કરી શકે. અસંગ છે આ, એને પોતા ઇન્દ્રિયના વિષયનો સંગ નથી એમ કે છે. અસંગ છે પરમાર્થથી ક્રિયા વડે કરવામાં આવતા પછી ઇન્દ્રિય જ્ઞાનના જે સ્પર્શાદી વિષયો તેને કેવી રીતે જુદા કરવા કે પોતાની ચૈતન્ય શક્તિ પોતાથી સર્વથા જુદા થઈ એટલે કે જાણવાનું બંધ થઈ ગયું. અનંત કાળથી જે પરને જાણતું હતું જ્ઞાન એ હતું ઇન્દ્રિય જ્ઞાનનો વિષય ને માનતો હતો આત્માનો વિષય એ ભૂલ હતી. બે શબ્દો ભાવ ઇન્દ્રિય વડે કરવામાં આવતા ઉપરથી ગ્રાહ ગ્રાહક લીધું છે ત્યાંથી લઈને પેલીટીમાં રહેતો નથી. એમાં લીધું ને કર્ણ ઇન્દ્રિય ગોચર શબ્દને એ જાણવા જતો બધામાં એ વિષય એનો વિષય છે પણ જ્ઞાનનો વિષય નથી. પાંચે ઇન્દ્રિયના વિષય છે અને બે મનના વિષય છે. સાત વિષયો પણ ઇન્દ્રિયના વિષય છે, જ્ઞાનનો વિષય નથી. જ્ઞાનનો વિષય હોય તો ને જીતવાનું નથી. પરદ્રવ્યને આત્મા જાણતો હોય તો એનાથી વિમુખ થતું પરદ્રવ્યથી પરાણમુખ એનું નામ જ્ઞાન છે.
સમય છે આ તો ખરેખર રસી આપો તેમાં અનંત ગુણો નો રસ સમાય છે, તેમાં અતિન્દ્રિય આનંદ ઝરે
છે,
સ્વરૂપ ની પ્રતીતિ પ્રગટે છે, પરમ પરમ સત્ય છે અને અનંત શક્તિઓ નિર્મલપણે ઉછલે છે. અહો આ સ્વસંવેદન તો મોક્ષ ના દ્વાર ખોલવાનો રામબાણ ઉપાય છે. સંકિતિ ચક્રવર્તી ભલે છ ગણના રાજમાં બહારથી દેખાય, પણ ખરેખર તો ખરેખર તે રાજ્યનો સ્વામી નથી. 47 શક્તિમાં છેલ્લી સ્વસ્વામિત્વમય સંબંધ શક્તિ છે. આ શક્તિનું પરિણામ થયું છે એવો સંકિતિ જ્ઞાની ચક્રવર્તી 96,000 રાણીઓના વૃંદમાં દેખાય, તો પણ તે પોતાના દ્રવ્ય ગુણ અને સ્વસંવેદન ની નિર્મલ પર્યાય જે તેને પ્રગટ થઈ છે તેનો તે સ્વામી છે.
સ્વસ્વામી સંબંધ છે એટલે પર્યાય નો સ્વામી,
રાગ નો વિકલ્પ નો સ્વામી નથી. હવે રાગ નો સ્વામી નથી તો પછી રાજ્ય નો પર નો કે સ્ત્રી નો સ્વામી હોય એ વાત ક્યાં રહી? આ પ્રકાશ શક્તિ નો બીજી અનંત શક્તિઓમાં રૂપ છે, તેથી જ્ઞાન શ્રદ્ધા આનંદ વગેરે પ્રત્યક્ષ થાય એવું એનું સ્વરૂપ છે. આ તો મોટો ભંડાર ભર્યો છે જેનો પાર ના આવે એવી આ વાત છે. એક એક શક્તિમાં કેટલું ભર્યું છે, એક જગત શબ્દ લઈએ એમાં કેટલો વિસ્તાર ભર્યો છે. છ દ્રવ્ય તેના ગુણ એની પર્યાય ત્રણ કાળ અનંતા સ્વીત અનંતા નિર્ગુણ રાશિ અનંતાનંદ પૂર્ણ. ઓહો હો જગત શબ્દે કેટલું બધું આવે. હવે એ જગતને જાણનાર જ્ઞાનના સામર્થ્યનું શું કહેવું? આમ એક શક્તિનો ઘણો અપરિમિત વિસ્તાર છે, માત્ર પ્રત્યક્ષ અનુભવમાં જ પાર પમાય એમ છે. દ્રવી સંગ્રહની 47 ની ગાથામાં શ્રી નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી દેવ કહે છે, નિશ્ચય અને વ્યવહાર મોક્ષમાં ધ્યાનમાં પ્રગટ થાય છે. દુવ્યમ કે મોખ એવું જાણે પાવડ અધિક્રમ મુનિ નિર્મા તમહા પયત ચિત્તા સુયમ રાણમ સમગ્ર સહ. ધર્મી પુરુષ સ્વરૂપમાં જ્યારે ઉપયોગ લગાવે ત્યારે ધ્યાન થાય છે. ધ્યાન તે જ શુદ્ધ ઉપયોગ છે. જ્ઞાયકનું ધ્યાન લગાવતા આત્મા જ્ઞાનમાં પ્રત્યક્ષ થાય છે, અનુભવમાં આવે છે. મતિ શ્રુતિ જ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ થાય છે. પ્રશ્ન, મતિ શ્રુતિ જ્ઞાનને તમે પ્રત્યક્ષ કહો છો પરંતુ તત્વાર સૂત્રમાં આદ્ય પરોક્ષો આરંભના બે અર્થાત મતિ શ્રુતિ જ્ઞાન પરોક્ષ એમ કહે છે તો આ કેવી રીતે છે? ઉત્તર, તત્વાર સૂત્રમાં મતિ શ્રુતિ જ્ઞાનને પરોક્ષ કહ્યા છે તે તો પરને જાણવાની અપેક્ષાએ પરોક્ષ કહ્યા છે. પોતાને જાણવાની અપેક્ષાએ તો મતિસ્મૃત જ્ઞાન પ્રત્યક્ષ છે. આ વાત એમાં ગર્ભિત છે. શું કીધું?
મતિસ્મૃત જ્ઞાન છે એ તત્વાર્થમાં કહ્યું, એ પરને જાણે છે તેની વિગતતાથી તેને પરોક્ષ કહ્યું. ખરેખર તો મતિસ્મૃત જ્ઞાન અનુભવના કાળમાં પ્રત્યક્ષ થાય છે, પણ એમાં પરને જાણવાની વિગતતા છે એટલે પરોક્ષ કહ્યું એમ એમ કહ્યું. મતિસ્મૃત જ્ઞાનનો ઉપયોગ જે ઇન્દ્રિય જ્ઞાન નો ઉપયોગ છે ને એ પરોક્ષ છે, પરને પ્રસિદ્ધ કરે છે એમ. અહીંયા મતિસ્મૃત સ્વને પ્રસિદ્ધ કરે છે માટે એને પ્રત્યક્ષ કહેવાય એમ. આ વાત એમાં ગર્ભિત છે. તત્વાર સૂત્રમાં મતિસ્મૃત જ્ઞાનથી આત્મા પ્રત્યક્ષ થાય એ વાત એમાં ગર્ભિત રહેલી છે એમ.
મતિસ્મૃત જ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ થાય એ વાત અહીંયા ગૌણ છે, તેમ ભગવાન આત્મા સ્વસંવેદન જ્ઞાન માં સ્પષ્ટ સ્વયં પ્રકાશમાન થાય છે.
પણ નકરો ચોથો પુરસ્કાર ન હોય તો કેવો જ્ઞાન થાય? ત્યારે પ્રત્યક્ષ થાય. મતિ શુદ્ધિ પ્રત્યક્ષ ન હોય તો સંવેદન ક્યાંથી થાય? એની હિસાબે પ્રત્યક્ષ તો કેવું જ્ઞાન છે? મતિ શુદ્ધ પરોક્ષ હોય તો કેવું જ્ઞાન પ્રત્યક્ષ છે? જણાય ઈશ્વર ને જણાય.
વ્યવહારમાં જેમ કહે છે ને કે આ માણસ ને મેં પ્રત્યક્ષ જોયો છે, તેમ ભગવાન આત્મા સ્વસંવેદન જ્ઞાનમાં સ્પષ્ટ સ્વયં પ્રકાશમાન થાય છે. શ્રુત પર્યાય અંદરમાં વળીને જ્યાં ચૈતન્ય સ્વરૂપને ધ્યેય બનાવે છે ત્યાં તેનું પ્રત્યક્ષ સ્વસંવેદન થાય છે. સ્વાનુભવમાં આત્મા સ્વયં પ્રગટ થાય છે. મેં રાજાને પ્રત્યક્ષ જોયો એમ કેવું તે વ્યવહાર પ્રત્યક્ષ છે. પરનું જ્ઞાન પણ જેને સ્વરૂપગ્રાહી સત્યાર્થ જ્ઞાન હોય તેને સાચું હોય છે. આ દેવ છે, આ ગુરુ છે, આ શાસ્ત્ર છે, એવું પરસંમતિનું જ્ઞાન તેને સાચું હોય છે.